તારીખ 10/3/1990 શ્રી સમયસારજી કળશ 143 તથા ગાથા 206 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 7.
જેમ જોયો છે પણ એ મતા એવા પરમાણુ જથ્થો છે, જથ્થોનો એક સ્કંદ છે કે જેનાથી જળનો પ્રકાશ આવે છે, મણિમાં હીરામાં રત્નમાં પ્રકાશ આવે છે. તો પ્રકાશ છે તે હીરો, પ્રકાશ છે તે રત્ન એમ કહેવાય. એમ જેનામાંથી જ્ઞાન પ્રકાશે છે તે આત્મા. માટે જ્ઞાન કે જ્ઞાનમાં એકાગ્ર થવું એનું નામ જ્ઞાનનું જ્ઞાન છે. જ્ઞાન કે જ્ઞાનમાં સ્થિર થવું, જ્ઞાન કે જ્ઞાનમાં એકાગ્ર થવું અને એવું એકાગ્ર થતા અન્ય કોઈ પણ ચિંતા સ્વયં જ ઉત્પન્ન થાય, આપોઆપ જ ઉત્પન્ન થાય, એને સમ્યક ધ્યાન કહે છે, એને ધર્મ ધ્યાન કહે છે. એની ઉત્કૃષ્ટ દશા સત્ય ધ્યાન છે અને એ સાક્ષાત મોક્ષનું કારણ છે. એ મોક્ષ સ્વરૂપ જ છે, બીજી રીતે જે એવો ઉપદેશ છે કે મોક્ષાર્થી મોક્ષ પામવાની અભિલાષાવાળા જીવે જ્ઞાનનું ધ્યાન કરવું, એવો ઉપદેશ છે. એવો સર્વ તીર્થંકરોનો એ ઉપદેશ છે, સર્વ આચાર્યનો એ ઉપદેશ છે. હવે આ અર્થનું ફળસ્વરૂપ કાવ્ય છે, આના ઉપર 143મો શ્લોક છે. આત્મપદને જ્ઞાન સ્વરૂપ પદ કહે છે. જ્ઞાન થી કહેવા પાછળ આંતરધ્વનિ એ છે કે જ્ઞાન સાધન છે અને જ્ઞાનની મુખ્યતા કરવા જેવી. રાજ સાધન નથી, અશુભ રાજ તો પાપ પરિણામ છે, પણ શુભ રાજ પણ ખરેખર સાધન નથી. અને રાગની મુખ્યતા જે અનાદિથી થઈ રહી છે તે રાગની મુખ્યતા છોડવા જોઈએ. રાગની મુખ્યતાથી કોઈ કામ થતું નથી, આત્માને મોક્ષનો ઉદ્ઘાટન બંધન જ થાય છે. એટલે આ જ્ઞાન સ્વરૂપ કર્મથી ખરેખર દુરાસન છે. એટલે કે કોઈ પણ પ્રકારનો ઊંચામાં ઊંચી કોટીનો શુભ રાગ હોય તો પણ તે શુભ રાગ થી જ્ઞાન પદમાં પહોંચાતો નથી, જ્ઞાન પદને રાગમાં ચૈતન્ય નું કિરણ નથી, ચૈતન્ય કોઈ જ્ઞાન નથી. એ જળ સદૃશ હોવાથી આ શાસ્ત્રમાં તમે એને જળ પણ કહેવામાં આવ્યો છે, સુંદર કહે છે. એટલે કોઈ પણ કર્મથી અથવા ગમે તે પ્રકારના રાગથી આ જ્ઞાન સ્વરૂપ પ્રાપ્ત થઈ શકતું નથી. અને તો કઈ રીતે પ્રાપ્ત થાય છે? સહજ જ્ઞાનની કળા વડે ખરેખર દુર્લભ છે. સહજ જ્ઞાન જે જ્ઞાન પોતાના સ્વભાવથી આપોઆપ પોતાનું સ્વસંવેદન કરે છે એનું નામ સહજ જ્ઞાનની કળા છે. પોતાથી પોતાને અંતર્મુખ થઈને વેદનું અનુભવનું એ સ્વાભાવિક જ્ઞાનની કળા છે. સવાલ એટલા માટે કર્યું છે એને ટેકનિક કહે છે, કળાને ટેકનિક કહેવાય. જેમ દરેક કામમાં એની ખૂબી હોય છે એમ આત્માને જ્ઞાનને પોતાનો અનુભવ કરવો તે એની ખૂબી છે. અનાદિથી આ જીવ એ પ્રકારની કાર્ય પદ્ધતિ છે પ્રજાનો છે. કાર્યની પદ્ધતિ કહો કે સ્વાનુભવની વિધિ કહો એ વિધિથી પોતે પ્રજાનો છે. એ વિધિ એ કળા પોતે હસ્તગત કરે તો મોક્ષ પદ સુલભ છે, આત્મપદ સુલભ છે, અથવા જ્ઞાનપદ સુલભ છે, અથવા મોક્ષપદ છે સુલભ છે. કોઈ ન્યાય દુર્લભ કહેવાય છે, કોઈ ન્યાય સુલભ કહેવાય છે. દુર્લભ એટલા માટે કહેવાય છે કે અનંતકાળથી જીવે એની પ્રાપ્તિ નથી થઈ. વળી એ દિશામાં અંતર્મુખ થવાની દિશામાં આ જીવ એટલો બધો અજાણ્યો છે કે એ અને એવી સ્થિતિમાં પોતે સંસારમાં એવા ભાવમાં ઉભો છે, એવી ભાવાત્મક સ્થિતિમાં ઉભો છે કે જેને લઈને એને અંતર્મુખ થવાની શું લાગતી હતી. અંતર્મુખ કેમ થવું? અંતર્મુખ થવું જોઈએ એમ સમજાય છે. ક્યાં સુધી વાત સમજાય છે? પરિણમન પોતે કરી શકતો નથી. પરિણમન કેમ કરવું એ પણ પોતાને પરિણમન કરતા આવડતું નથી, એટલે એને દુર્લભ કહેવામાં આવે. અને એ જીવનો સ્વભાવ હોવાથી એવો જ જ્ઞાન ગુણ હોવાથી એને સુલભ પણ કહેવામાં આવે છે, કેમ કે એમાં કોઈ બીજા સાધનની અપેક્ષા નથી. એ કાર્ય પરાધીન નથી, સાધનાંતરની અપેક્ષા વિના એવું કામ થઈ શકે છે. કોઈની મદદની જરૂર ન પડે, કોઈ સાધનની જરૂર ન પડે, કોઈ પણ હાલતમાં જમીન ઉપર ચાલનારા, આકાશમાં ગમન કરનારા, પાણીમાં રહેનારા, કોઈ પણ સંની પંચેન્દ્રિય મનવાળા પ્રાણી છે, જેને સુખ દુઃખનો વિવેક કરવાની બુદ્ધિ છે મનમાં, એ બધા દુઃખથી ખસીને જ્ઞાન કે જે દુઃખ રહીત છે અને સુખ સ્વરૂપ છે એમાં દુઃખથી ખસીને જ્ઞાનમાં એકાગ્ર થઈ શકે છે. અને એમ થવા માટે કોઈ સાધનને, અન્ય સાધનને, બીજા સાધનની જરૂર પડતી નથી. અને એમ થવું, એમ પરિણમવું એવો જ જ્ઞાન ગુણ છે, એવો જ જ્ઞાનનો સ્વભાવ છે. એટલે ખરેખર તો સ્વભાવ અંદરથી મદદ કરે છે. જો કોઈ જીવ તૈયાર થાય તો, જો પોતે તૈયાર થાય પરિણમવા, એનો મદદગાર પોતાનો સ્વભાવ અને પોતાની શક્તિ છે, કોઈ બીજાના મદદની એમાં જરૂર પડતી નથી. એટલું જ નહીં પણ એવી રીતે જેની તૈયારી થઈ એવા જીવને કોઈ પ્રતિકૂળતા એમ અંતર્મુખ પરિણમન થવાને રોકી શકતી નથી કે બાધા પહોંચાડી શકતી નથી. અમુક પ્રકારની પ્રતિકૂળતા થાય, શરીરમાં રોગ આવે છે, આકરામાં આકરા રોગ આવે છે, તો એથી જીવ અંતર પરિણમન કરતો અટકી જાય એવું કરી શકતું એવી પોતાની સ્વયંની સહજ શક્તિ છે. અને શક્તિને કોઈની અપેક્ષા નથી, એ શક્તિ અમર્યાદિત શક્તિ છે, અવ્યાબાધ શક્તિ છે, કોઈ એને પાછા પહોંચાડી શકતું. આમ પોતાના સુખને કોઈ ન રોકી શકે એવી અંદરની વાસ્તવિક વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, સમજીને પ્રયોગ કરવો જોઈએ. પહેલા એને સમજીને એ સમજણને અનુભવમાં પરિણામમાં લાગુ કરવું, એ પ્રકારે એને પ્રયોગ કરવો જોઈએ. તો કોઈ પણ સાધન વગેરે પોતાના નિરાકુર શાંત સુખની અંદર આવી શકે છે. એટલે એ સહજ જ્ઞાનની કળા વડે સહજ બોધ એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન એની કળા વડે ખરેખર સુલભ છે. સુલભ છે એમની ખરેખર સુલભ છે એમ કીધું છે. વાસ્તવિકતા છે એ સુલભતા. માટે નિજ જ્ઞાનની કળાના બળથી અંતર્મુખ થવાની જ્ઞાનની આવડત, સ્વસંવેદનની જ્ઞાનની કળા છે એ એક જ મોક્ષનું કારણ છે. અનુભવ પ્રકાશન પર પ્રવચન કરતા ગુરુદેવ શ્રી વાત કરી છે કે એમાં એટલી જ વાત છે કે સ્વપણે અનુભવાતું જ્ઞાન એ જ સ્વસંવેદન જ્ઞાન છે. જ્ઞાનમાં સ્વપણું છે અને સ્વપણે અનુભવનું છે. રાગ અને અન્ય પદાર્થોમાં પોતાની હૈયાતી નથી અને સ્વપણાનો અનુભવ કરતા દુઃખ અને આકુલતાને ઉત્પન્ન કરી લે છે. આ દુઃખનું મૂળ છે. એટલે સ્વપણે અનુભવાતું જ્ઞાન તે જ્ઞાન ખરેખર જ આત્મા છે, તે જ્ઞાન ખરેખર જ મોક્ષ માર્ગ છે, તે જ્ઞાન ખરેખર જ મુક્ત સ્વરૂપ છે. એને વેદજ્ઞાન કહે છે કે જે વેદજ્ઞાનની કળાથી જીવ નિર્વાણ પર સુધી પહોંચી જાય છે. બહુ સહેલો અને સુગમ ઉપાય અહીંયા સ્પષ્ટ કર્યો છે. એવા નિજ જ્ઞાનની કળાના બળથી આ પદને અભ્યાસવાને, અભ્યાસો એટલે અનુભવનો પ્રયત્ન કરવો, અભ્યાસો એટલે અનુભવ માટે, અનુભવવા માટે પ્રયત્ન કરવો, એવા અભ્યાસમાં જગત સતત પ્રયત્ન કરો. અનુભવ કરવા માટેનો જગત સદાય પ્રયત્ન કરો, સતત પ્રયત્ન કરો. જગત એટલે જગતના જીવો. એવું નથી કે જૈન છે, ફલાણા સંપ્રદાયનો છે એ આપ કરે એવું કઈ નથી. સમોકરણમાં તો એક નારકી સિવાયના ત્રણેય ગતિના જીવો આવે છે અને ત્રણેય ગતિના જીવો તમને પ્રાપ્ત કરે છે, સ્વસંવેદનને પ્રાપ્ત કરે છે, આ જ્ઞાન પ્રાણ પ્રાપ્ત કરે છે. દિવ્ય ધ્વનિમાં તો સ્વસંવેદનનો વિષય છદ્મસ્થની કોઈ પણ છદ્મસ્થની વાણી કરતા વધારે વિશદ રીતે, વધારે સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે. જેમ કોઈ હથેળીમાં આંબળો બતાવી દે, આંબળો અને સ્પષ્ટ દેખાય, એવું એ વાણીની અંદર સ્પષ્ટ સ્વસંવેદન અરૂપી પરિણામની પણ સ્પષ્ટતા એ વાણીમાં આવે. લાયક જીવો પણ ત્યાં ઘણા બેઠેલા હોય છે સાંભળવા, અને અનેક જીવોને સ્વસંવેદન કરે છે. અનેક 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 જીવોને થાય છે. બહુ સંખ્યામાં ત્યાં જીવો ધર્મને પામે છે. વિચારવા યોગ્ય એટલું છે કે આ જીવન અનંત વાર ભગવાનના સમોપસમાં ગયો છે, એવી દિવ્ય ધ્વનિ સાંભળી છે, પણ પોતે જે કહેવા ધારેલો વિષય છે, ભગવાનની વાણીમાં જે વિષય આવી રહ્યો છે એના ઉપર ધ્યાન આપ્યું નથી. બીજે બીજે એનું ધ્યાન હોય છે, પોતા ઉપર વાણીનો વિષય એવો પોતે એના ઉપર પોતાનું ધ્યાન નથી. એટલા માટે શાસ્ત્ર સ્વાધ્યાય સ્વલક્ષથી
પોતાના પરિણામમાં ચાલતા અનુભવને લક્ષમાં લઈને તેની સાથે મીડવીને બધા ભાવોને એ રીતે ઓળખવા એમ સ્વલક્ષી જ્ઞાનથી સ્વાધ્યાય કરવાનું શાસ્ત્ર આજ્ઞા છે. જો એ પ્રકારે ન હોય, માત્ર શબ્દના અર્થ પર ધ્યાન હોય અથવા માત્ર શબ્દના અર્થ પર ધ્યાન હોય અને એ સિવાય પોતાના આત્મહિતનું લક્ષ્ય ન હોય તો શબ્દાત્મા આવશે. પણ એ જેમ બીજે ધ્યાન રહે છે અને પોતાની મૂળ વાત આનો રહસ્ય સમજાતો નથી, એને સમજાય અનુભવ કરવા માટે જગત સતત પ્રયત્ન કરો. એમાં એવો પણ વાક્ય છે કે અનુભવ કરવા માટે અનુભવ નો પ્રયત્ન થવા યોગ્ય છે, કરવા યોગ્ય છે. અનુભવ કરવા માટે અનુભવ છોડીને બીજા પ્રકારનો પ્રયત્ન કરવા યોગ્ય છે, તેથી અનુભવ નહીં થાય. સ્વાનુભવ માટે સ્વાનુભવનો પ્રયત્ન જોઈએ. સ્વાનુભવ માટે શાસ્ત્ર વાંચન જોઈએ એમ નથી. બીજી ક્રિયા તો સ્વાનુભવના જે વિષયથી થોડી દૂર છે, પણ તત્વજ્ઞાન અને શાસ્ત્ર જ્ઞાનમાં સ્વાનુભવનો વિષય ચાલે છે તો પણ જેટલો પરાશ્રિત જ્ઞાનનો અને રાગનો પર્યાય છે તે સ્વાનુભવના પ્રયત્નમાં નથી થતો. વિકલ્પ ચાલે છે ને, ચાક્રસ વાદ્ય કરીએ ત્યારે રાગનો પણ પરિણામ છે અને જ્ઞાનનું પણ પરિણામ છે. તો જે જ્ઞાનનું પરિણામ ભાગને દિશાવાળું છે અને સાથે સાથે રાગ પ્રવર્તે છે એ જ્ઞાન સ્વાનુભવનો પ્રયત્ન નથી. સ્વાનુભવનો પ્રયત્ન તો અંદર જ્ઞાનમાં જે અનુભૂતિ રૂપ તત્વ છે જ્યાં અનુભવ થઈ રહ્યો છે એ બાજુ રાગ થી ખસીને આવવું પડે છે. રાગ સાથે જોડાયેલું જે જ્ઞાન છે, વિચાર જ્ઞાનમાં રાગ સાથે જોડાયેલું જે જ્ઞાન છે ત્યાંથી ખસીને જે જ્ઞાનમાં અનુભવ થઈ રહ્યો છે એ બાજુ આવવું, ત્યારે અનુભવનો પ્રયત્ન થાય છે, પ્રયાસ થાય છે. ત્યારે અનુભવ થવા માટે પોતે અનુભવની સમીપ જાય છે અને એમ અનુભવ થવા માટે અનુભવનો પ્રયત્ન કરો એમ આચાર્યદેવનો ઉપદેશ છે. અનુભવ કરવા માટે અનુભવના પ્રયત્ન સિવાય બીજું કાંઈ પણ કરવાનો નિષેધ છે. એ રીતે અહીંયા કાર્ય પદ્ધતિનો પણ સંકેત છે. ભાવાર્થ છે કે સર્વ કર્મને છોડાવીને ભાવાર્થમાં સીધું છે, પંડિત જયચંદ્ર દેવા ભાવાર્થ છે. સર્વ પ્રકારના અન્ય પ્રકારના કાર્યને છોડાવીને કર્મ એટલે કાર્ય દેવું. કર્મ એટલે નાનાવાની દ્રષ્ટાવાની છોડાવી જ્ઞાન કળાના બળ વડે જ્ઞાન નો અભ્યાસ કરવાનો આચાર્ય દેવે ઉપદેશ. તમામ બાર અંગ અને ચૌદ પૂર્વનું જેટલું દ્રવસ્થિત છે એનો નિચોડ છે એક જગ્યાએ, બીજા કોઈ પણ કાર્ય કરવામાં તારો સમય અને શક્તિને ખર્ચવો એ નિષ્ફળ છે, એનો દુર્વ્યય છે. ફક્ત તને સિદ્ધે સિદ્ધિ લાઈન બતાવી દઈએ છીએ કે તું જ્ઞાનથી જ્ઞાનનો તારો સ્વયં જ પોતાનો અનુભવ કર, એ અનુભવ કરવાના કાર્યથી જ એને જ્ઞાનાભ્યાસ કહે છે. એવો જ્ઞાનાભ્યાસ જેને છે એને શાસ્ત્રના અભ્યાસને વ્યવહાર જ્ઞાનાભ્યાસ કહે છે. સામાન્ય રીતે તત્વજ્ઞાન અને શાસ્ત્રનો અભ્યાસ કરે ત્યારે એને જ્ઞાનની ક્રિયાને જ્ઞાનાભ્યાસ કહેવાની વ્યવહાર પદ્ધતિ છે. એ શું કરે છે? ઉપનિષદનો અભ્યાસ કરે છે. પણ ખરેખર શાસ્ત્રનો અભ્યાસ તે જ્ઞાનનો અભ્યાસ નથી, એ પણ એક બાહ્ય ક્રિયા છે. જેવી પૂજા ઉપવાસ અને યાત્રા વગેરે બાહ્ય ક્રિયા છે, એમ ઠવણી લઈને શાસ્ત્ર મૂકીને શાસ્ત્રનું વાંચન કરવું એ પણ એક બાહ્ય ક્રિયા છે. એ સંબંધનો વિચાર એ પણ બાહ્ય ક્રિયા છે. એ બાહ્ય ક્રિયા પણ ખરેખર આત્માને જ્ઞાનનું કારણ નથી, એ ખરેખર જ્ઞાનાભ્યાસ નથી, એ તો વ્યવહારે જ્ઞાનાભ્યાસ કહેવાનું કહેવા માત્ર છે. વસ્તુકાળે પોતે જ્ઞાન સ્વયં અનુભવ ગોચર છે તે અનુભવ રૂપ પરિણમે પોતાના, તે જ્ઞાનનો અભ્યાસ છે, તે અંતર જ્ઞાનનો અભ્યાસ છે, અને તેને જ ખરેખર જ્ઞાનાભ્યાસ કહેવાય છે. એ જ્ઞાનના અભ્યાસ કરવાનો, એ પ્રકારના જ્ઞાનનો અભ્યાસ કરવાનો આચાર્યજીએ ઉપદેશ કર્યો છે. અનંત તીર્થંકરો એ પણ એ જ ઉપદેશ કર્યો. શાસ્ત્રના જ્ઞાનાભ્યાસમાં તો કઈક ભણવું પડે, કઈક શીખવું પડે, કઈક ભાષા જ્ઞાન હોવું જોઈએ, તો જ્ઞાનાભ્યાસ થાય. નહીં તો લોકો એમ કહી શકે કે પ્રિવિયસ ક્યાં કઈ ભણ્યા છે. અને ઘણા અભણ મનુષ્ય પણ હોય છે, તેની જોડે તો ભણવાનો પ્રશ્ન જ નથી. ગાય ભણે બળદ વાંચે સિંહ સટલા દેશા આશના પશુ પક્ષી કોઈ પણ એને ભણવાનો તો પ્રશ્ન નથી. છતાં એને આવું આત્મજ્ઞાન થઈ શકે છે, એને થાય છે. એમની પંચમ સંસ્થાન સુધી એ જ્ઞાન વિજ્ઞાન ધન થઈને સ્થિરતામાં રહીને આગળ વધે છે કે જે સર્વાસિદ્ધિના દેવ કરતા જેની અધ્યાત્મ દશા વધારે શુદ્ધ અને નિર્મળ છે. એનું શરીર છે એ ત્રિયંચનું છે, આત્મા તો એનો દેવ છે. ત્રિયંચ નથી પણ આત્મા તો દેવ છે. એ વૃત્તકરણ સ્વાભાવિક અસ્વાભાવિક વિશ્વકર્તા છે. આત્મા તો દેવ છે. જે રીતે જેને પોતાની દિવ્ય શક્તિને વ્યક્ત કરી તે દેવ, દેવલોકના દેવ નહીં, મુનિના દેવ નહીં, આ પવિત્રતાનો દેવ છે. પુણ્ય તો ઓછું છે ત્રિનિચમાં, પુણ્યનો ઉદય નથી, પાપના ઉદયથી ત્રિનિચ ઉદય છે. પણ જો ત્યાં પોતાના આત્મદેવનો અનુભવ કરે તો એ દેવ થઈ ગયો. દેવ થયો શું? આ શાસ્ત્રની 143મી ગાથામાં તો એને પરમાત્મા કહ્યો છે. 143મી ગાથાની ટીકા કરો કરતા કરવાનો વિકાસ મારી સદમાં જે આત્મા અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી કેવી રીતે સ્વામ ગૌ થાય છે, જેને જ્ઞાન દ્રષ્ટિ અતિ તીક્ષ્ણ થઈ છે, સૂક્ષ્મ થઈ છે, એટલા માટે કે પોતાના જ્ઞાન સિવાય જોડે રહેલા રાગને ગ્રહણ કરતી નથી, એ જ્ઞાનની દ્રષ્ટિ સાથે રહેલા રાગને વિષય કરતી નથી, છોડી દે છે. એવી જે તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા આત્માને ગ્રહે છે, નિર્મળ નિત્યોદિત ચિન્મય સમયથી, ચિન્મય આત્માથી પ્રતિબદ્ધ વડા પ્રતિબદ્ધ પણ આવડે, એટલે જ્ઞાન પોતાના સ્વરૂપમાં પ્રતિબદ્ધ થયું તે વખતે, એટલે કે નિવાસ અનુભવ વખતે પોતે જ વિજ્ઞાન ઘન થયો હોય, શ્રુત જ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ સ્વરૂપ તથા બહિર્જલ સ્વરૂપ વિકલ્પ, શ્રુત જ્ઞાનના શાસ્ત્રના વિકલ્પો કે હું આત્મા છું એવો વિકલ્પ, હું શાંત સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ આત્મા છું એવો વિકલ્પ, અંતર્જલ એટલે અને જ્ઞાનના ભેદથી પણ દૂર થયો હોવાથી કોઈ પણ નર પક્ષને ગ્રહણ કરતો નથી. એટલે કે એકલો સામાન્યને જ ગ્રહણ કરે અને એના ઉપર રાગ સહિત વજન જાય એમ પણ જ્ઞાનને ગ્રહણ કરે તો પ્રશ્ન જ નથી, પણ ત્રિકાળી પરમાત્માને ગ્રહણ કરવા જતા રાગનો અંશ લંબાય, વિકલ્પ ઉઠે કે આ હું, એવું એટલો પણ વિકલ્પ જે છોડી દે છે, નય પક્ષને છોડે છે એમ કહે છે. નય સંબંધિત એકત્વના રાગને નય પક્ષ કહે છે. જ્ઞાનીને પછી એ રાગ એ વિકલ્પ નય પક્ષમાં નથી, તે આત્મા ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર છે, વિકલ્પથી દૂર થયેલો ગયો છે, વિકલ્પોથી પર થઈ ગયો છે, તે અતિ પર છે, પરમાત્મા છે, જ્ઞાનાત્મા છે, પ્રત્યેક જ્યોતિ છે, આત્મ જ્ઞાતિરૂપ છે, અનુભૂતિ માત્ર સમય સાર છે. આ સ્વાનુભવમાં આવતા આવનાર આત્માની ગુણ પ્રશંસા કરી છે આચાર્ય દેવે આ ટીકામાં. આ સ્થળે સ્વાનુભવ વિભૂષિત ધર્માત્માની પ્રશંસા કેટલી બધી કરી છે કે એને અતિપર પરમાત્મા જ્ઞાનાત્મા પ્રત્યેક જ્યોતિ આત્મશાંતિ અનુભૂતિ માત્ર સંસ્કાર છે, આટલો બધો ભાવ આવ્યો છે આચાર્ય દેવને સ્વાનુભવ ઉપર. આટલો બધો ભાવ આવ્યો કોઈ જીવ એવું પુરુષાર્થનું અપૂર્વ પરાક્રમ કરીને જ્યારે વિકલ્પની ભૂમિકાને વિચારની ભૂમિકાને ઓળંગી જાય છે, ઉલ્લંઘન કરી જાય છે અને નિર્વિકલ્પ સ્વસંવેદક અનુભવથી અનુભૂતિમાં આવે છે ત્યારે એને પરમાત્મા કહે છે. કોઈ એમ કહે કે અહીંયા આચાર્ય મહારાજે અતિશયોક્તિ તો નથી કરીને, ભાવ આવી જાય બોલતો નથી, અતિશયોક્તિ કરે ભાવના ઉભરામાં આવેશ માતા નથી બોલ્યા, લોકો એને આવેશ છે અને આવેશ આવે ત્યારે આગુ પાછું બોલાઈ જાય, આ ક્રોધ કરે છે ત્યારે માણસ આગુ પાછું બોલી જાય છે, બહુ પ્રશંસા કરે ત્યારે પણ અતિશયોક્તિ કરી દીધી. તો કઈ આચાર્ય મહારાજે આ ચોથા સ્થાન વચ્ચેને પરમાત્મા કહેવામાં અતિશયોક્તિ તો નથી કરી, એવું નથી, લોજિકથી એ સાબિત થાય છે. એ પણ ન્યાય કે ખરેખર આત્મા પોતે મૂળ સ્વરૂપ એટલો પરમાત્મા અને પોતે જે મૂળ સ્વરૂપે જેવો પરમાત્મા છે અપવાસો પરમાત્મા એ જ સ્વરૂપે પોતાનો અનુભવ કરે છે. અનુભવના કારણે પરમાત્મા છે અને પરમાત્મા સ્વરૂપે એનો અનુભવ થાય છે, તો પોતે પોતાને પરમાત્માપણે અનુભવાય છે, ત્યાં પોતે પરમાત્મા છે એવો અન્ય સાક્ષાત અનુભવ કરે છે, માટે એ પરમાત્મા છે. બીજા ભલે એને એમ કહે કે આ સંસારી છે, આ ચોથા સંસ્થાન ધરતે છે, આ છઠ્ઠા સંસ્થાન વૃત્તિ છે, કહે છે કે પરમાત્મામાં ગુણ સ્થાન નથી. જે પરમાત્મા તત્વ નો સ્વાનુભવ થાય છે તે પરમાત્મા તત્વ ચૌદે ગુણ સ્થાન થી પર ચૌદે ચૌદે ગુણ સ્થાન થી પાર સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપ છે. ચૌદ ગુણ સ્થાન પછી સિદ્ધ પદ છે અને એ સ્વરૂપ નો કોઈ પણ મન અને ઇન્દ્રિય ના અવલંબન વગર અતિન્દ્રિય અને અનંત ગુણો ના સ્વાદ સહિત અનંત ગુણો ના અનુભવ સહિત એ પરિણામ સાક્ષાત હોવાથી પ્રત્યક્ષ હોવાથી એને ત્યાં પરમાત્મા કહે છે તે ઉચિત છે. અને જે નિમિત્તત્વ પરમાત્મા માં છે અરિયંત દેવ માં કોઈ પણ અનુજીવી ગુણો નો ઘાત નહીં થતો હોવાથી અથવા અનુજીવી ગુણો શુદ્ધ થઈ ગયા હોવાથી જ્ઞાન શુદ્ધ દર્શન શુદ્ધ આનંદ શુદ્ધ જ્ઞાન પરિપૂર્ણ શુદ્ધ સિદ્ધ સમાન થઈ ગયા હોવાથી અરિયંત દેવને પણ પરમાત્મા કહેવાય છે. તે પણ સાક્ષાત પરમાત્મા છે, તે સદેહ પરમાત્મા છે. સિદ્ધ પરમાત્મા દેહ રહિત વિદેહી પરમાત્મા છે અને અરિયંત દેવ સદેહ પરમાત્મા છે. એ પરમાત્માને માનીમાં જેવું નિમિત્તત્વ છે બીજાને આત્મજ્ઞાન થવાનું એવું નિમિત્તત્વ અહીંયા પ્રગટ થઈ જાય છે. એવા અનુભવીની વાણી ભલે ચતુર્થ ગુણ સ્થાને હોય તો પણ એમને વાણી બીજાને આવું જ આત્મજ્ઞાન અને પરમાત્મા પદનો અનુભવ થવામાં નિમિત્ત થઈ શકે એવી દેશના લબ્ધિ એમની વાણીમાં પ્રગટ થાય. એને દેશના નામે લબ્ધિ કહે છે. કોઈ પણ અનુભવી રહી મનુષ્યને માણી દેશના લગ્ન યોગ્ય નથી. એટલે કે ગમે તેટલો મહાન વિદ્વાન હોય અંગ કોઈ વધારે હોય અત્યારે અમને અનુકૂળ રૂપે શક્યતા છે વિચારતો અવસ્થા તો પણ એને માને જે કોઈને આત્મજ્ઞાન નો નિમિત્ત થાય એની માને એવું કરી એમાં દેશના લગ્ન જેને એવું પ્રયોજન સિદ્ધ કરવું છે એને જ્ઞાની થી ચતુર્થ માંડીને જે નિર્ગ્રંથ ગુરુ છે ભાવનું કૃષ્ણ અને કેવળ જ્ઞાની પરમાત્મા છે એટલે પણ એને પરમાત્મા તુલ્ય કરીને એની ભક્તિ કરવામાં આવે છે. એના માટે પરમાત્મા જ્ઞાનાત્મા નું વિશેષણ પ્રયોગ કરેલો છે. આ વિષય કયો છે બોલો સાકાર પરિણામ થયા છે તેથી એમ કહેવામાં આવે છે અને જેમ કોઈ વૃક્ષ નું મૂળ પડી જાય પછી એના પાંદડા થોડો સમય સુધી લીલા રહે તો એમ લાગે કે વૃક્ષ જીવતું છે પણ ખરેખર વૃક્ષ જીવતો નથી. માણસના શરીર માટે ઘણી વાર ઓચિંતો હાર્ટ એટેક આવીને ખાલી કરી જાય છે, મકાન ખાલી કરી જાય છે, ત્યારે શરીરમાં ગરમી હોય તો તપાસો ને ગરમી હોય તો રેન્ટ લાગે છે, ગરમ છે શરીર માટે અંદર હાથમાં લાગે છે, આત્મા તો ક્યારે પણ ક્યાંય નો ક્યાંય પહોંચી ગયો હોય છે, પણ એ પરમાણુની ઉષ્ણતા છે એમાં આત્માની હયાત્રીને લઈને એ પરમાણુની ઉષ્ણતા નથી, તો એને કઈ જીવ તો કહેવાતો નથી, એને તો મળવું જ કહેવાય છે. એમ મૂળ બની ગયું જેને સંસારનું મૂળ બન્યું, જે સ્વાનુભવ થતા એક ક્ષણના સ્વાનુભવમાં એટલી શક્તિ છે કે અનંત જન્મ મરણ અનંત ભાવ અનંત સંસારના મૂળને પાડી નાખે છે. નિયમ થી એનો નિર્માણ થાય છે, ગેરેન્ટેડ મોક્ષ થઈ ગયો. એટલી શક્તિ જે એક ક્ષણના પરિણામમાં છે, તો મૂળ સ્વભાવમાં શક્તિ કેટલી છે એ અંદાજ લેવા જેવું છે, કે તેમાં તો ભવ ને ભવનો કારણનો ત્રણેય કાળ સ્વભાવ છે. એટલું એનું સામર્થ્ય જોઈને, એટલી યોગ્યતા જોઈને આ બધા વિશેષણોનો પ્રયોગ કરવામાં આવે છે કે આ કોઈ સાધારણ ચીજ નથી. સર્વ કર્મને છોડાવીને જ્ઞાન કરવાના પર વડે જ્ઞાનનો અભ્યાસ કરવાનો આચાર્યજીએ ઉપદેશ કર્યો છે, એટલે સ્વાનુભવ કરવાનો ઉપદેશ કર્યો છે. જ્ઞાનની કળા કહેવાથી એમ સૂચન થાય છે કે જ્યાં સુધી પૂર્ણ કળા એટલે કેવળ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાનની કળા સ્વરૂપ છે અથવા પ્રતિજ્ઞાનાથી રૂપ છે. પ્રતિજ્ઞાન સ્વરૂપ જ્ઞાન લઈએ કે જે સંપૂર્ણ જ્ઞાન છે, જ્ઞાનની પૂરી શક્તિ પ્રગટ થઈ ગઈ જેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે, એ જ્ઞાનની સંપૂર્ણ કળા પ્રગટ થઈ ગઈ એમ કહેવાય છે. અને જ્યાં સુધી અલ્પ જ્ઞાન હોય છે છદ્મસ્થનું, છતાં પણ નહીં જ્ઞાન સ્વાનુભવમાં પરિણમે છે, મતિ જ્ઞાન અને સુખ જ્ઞાન, એ જ્ઞાન એ જ્ઞાનની ઓછી કળા છે, એમાં થોડું સલ્પત્વ છે, પણ છે એક જાતિ જેને સ્વાનુભવ થયો તેના મતિ સ્વરૂપ જ્ઞાનની જાતિ કેવળ જ્ઞાનની જાતિની જાતિ છે. સ્વાનુભવ પહેલાનું જે મતિ જ્ઞાન છે એ ભવ ભવાંતરના કારણરૂપ જે મિથ્યાત્વ અજ્ઞાન ને રાગ દ્વેષ છે એ સહી છે, એટલે એમાંનું નિમિત્ત પણ છે. જાણે ને દુઃખી થાય, જાણે ને સુખી થાય, જાણે ને રાગી થાય, જાણે ને વિષી થાય, જાણતા હવે જ્યાં પોતાને અંદર સામેલ કરે એટલે પોતાને લાગુ પડે છે એને ખબર પડે ત્યાં એને સુખ દુઃખ ને રાગ દ્વેષ એના ઉદયમાં પોતાના ઉદયમાં પણ વ્યવહારે પોતાના ઉદય છે, નિશ્ચિત રીતે એ ભિન્ન પડી ગયા છે, એને પોતા પણ એમાં અનુભવાતું જ નથી. જ્ઞાનની કળા છે અને જ્ઞાનની તે કળાના આલંબન વડે એટલે વારંવાર જ્ઞાન તે રીતે પરિણમતા જ્ઞાન નો અભ્યાસ એટલે વારંવાર એનું પરિણમન થયું એવું જ્ઞાન નો અભ્યાસ કરવાથી કેવળ જ્ઞાન અર્થમાં પૂર્ણ કળા પ્રત્યય છે. શું કહે છે કે જ્ઞાન પોતે પોતાના સ્વભાવનો અનુભવ કરે, જ્ઞાન પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે, પોતાનો અનુભવ કરે તો અંદરથી જ્ઞાનની શક્તિ વિકસિત થઈને પરિપૂર્ણ કેવો જ્ઞાન પ્રગટ થાય. એમ આત્મામાં રહેલી અનંત જ્ઞાનની શક્તિને વિકાસથી પૂર્ણ કરવાનો આ એક માત્ર વૈજ્ઞાનિક પ્રયોગ છે. અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપનો અનુભવ કરવો એ એક જ સામાન્ય જ્ઞાનમાંથી અલ્પ જ્ઞાનમાંથી પૂર્ણ જ્ઞાન સુધી પ્રગટ કરવાની આ કળા છે, આ એક જ રીત છે, એક જ કાર્ય પદ્ધતિ છે. આ સિવાય બીજી કોઈ રીતે કેવો જ્ઞાન થતો હવેની ગાથામાં આજ ઉપદેશ કરે છે અને હવે પછીની ગાથામાં આના ઉપર વજન કેટલું છે આચાર્ય મહારાજ નું એ ગાથા સૂત્ર થી સમજાય છે.
પદાર્થો
તો પણ એનું વર્ણન કરી શકાતું નથી. કેમ કે એ સ્વાદ થી અનુભવ ગોચર કરીને ખાદ્ય પદાર્થમાં તો એવી જ વાત છે. એવી રીતે આ એક સુખ પણ માત્ર અનુભવથી જ જ્ઞાન કરવાનો વિષય છે, એ કહેવાથી જ્ઞાન કરવાનો વિષય નથી. એમ કહીને એ કહેવું છે કે માત્ર કહેવા સાંભળવાથી એ સુખનું જ્ઞાન થઈ જશે એનું કદી પણ વિચારવા જેવું નથી, એ અભિપ્રાય છોડી દીધો. એવી રીતે કોઈ શાસ્ત્ર ના પીડા થઈ જાય એના વાચ્ય સુધી જો જ્ઞાન ન જાય તો એ જ્ઞાન ખરેખર પોતાને કામમાં આવતો નથી, અથવા એ જ્ઞાન જ નથી. અજ્ઞાન એ જ્ઞાન ખરેખર અજ્ઞાન નો પર્યાય છે, જ્ઞાન નો પર્યાય નથી. ભવ્ય એટલો જ સત્ય એટલે પરમાર્થ સ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. અમૃતચંદ્રાચાર્ય ટીકા કરે છે, સ્વરૂપ છે, જ્ઞાન તો એનું સ્વરૂપ છે. તો કે છે કે સાચો આત્મા, પરમાર્થ આત્મા, સત્ય આત્મા, નિશ્ચય આત્મા, ખરેખર આત્માનું સ્વરૂપ કેવું? તો કે આ જેટલું જ્ઞાન છે એટલું જ આત્માનું સ્વરૂપ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ કરતા આખો આત્મા ઓળખી શકાય છે અને જ્ઞાનમાં લઈ શકાય છે. આ અસાધારણ જ્ઞાનની પદ્ધતિ છે, અસાધારણ જ્ઞાનની પદ્ધતિ છે. તો જ આત્મા ઉપર આખા હીરા માંથી જે પ્રકાશ દેખાય છે એના પ્રત્યેક પરમાણુ માટે પ્રકાશ બહાર આવે છે, સમૂહ બહાર આવે છે, તીવ્ર પ્રકાશ બહાર આવે છે. એમ આખો જે દેહાકારે આત્મા છે, એક શરીરનો ક્ષેત્ર છે, એક જ આત્માનો ક્ષેત્ર છે, એના સર્વ પ્રદેશથી જ્ઞાનનો પ્રવાહ ભયા જ કરે છે, આવ્યા જ કરે છે, અંદર વિજ્ઞાન ભંડારમાં વિજ્ઞાન વિદ્યા જ કરે છે. તો એ જ આત્મા છે. આત્મા એટલે કોઈ અજાણ્યો પદાર્થ છે, કોઈ ગુઢ રહસ્યભૂત પદાર્થ છે, ન સમજાય એ તત્વ છે એમ નથી. શું ધ્યાન દે, નિયમની આકૃતિને લક્ષ્યમાંથી છોડી દઈને માત્ર જ્ઞાનને લક્ષ્યમાં લે તો એટલો જ આત્મા છે જેટલું આ જ્ઞાન છે, ખરેખર એટલો જ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. બહુ સુગમ પદ્ધતિ લીધી આત્માને ઓળખવાની અને આત્માને જાણવાની આટલી સુગમ પદ્ધતિ, અસાધારણ સુગમ પદ્ધતિ, ઓછામાં ઓછો ઉઘાડ વાળો છે તેની તો ઉઘાડ ઓછો હોય અને અંદર પડે જ્ઞાન માત્ર છે એમ જ્યાં જ્ઞાનમાં હું પણ આવ્યો એ અનુભવ સુધી પણ થાય છે. અથવા પૂરેપૂરો પોતાના સ્વભાવથી વિરુદ્ધ થઈ જાય છે, પોતે જ પોતાથી વિરુદ્ધ થઈ જાય છે. કામ તો ફક્ત આટલું છે કે આ જેટલું મારું જ્ઞાન છે એટલો આત્મા છે. માત્ર જ્ઞાન તે હું એટલું જો જ્ઞાનને કરવામાં આવ્યું જ્ઞાનને અનુભવતા એ પરમાત્મા છે એ જીવે આત્મા છે અને એટલું કાર્ય કર્તવ્ય છે એટલું કરવા જોઈએ. ખરેખર તો આથી પણ સુગમ ભાષા અનુભવ પ્રકાશવાની આચાર્ય ત્યાં તો એટલી બધી સરળ ભાષા લીધી છે કે તું જ્ઞાન સ્વરૂપે શું કોઈ તને જ્ઞાન સ્વરૂપે બનાવવો નથી કરવો નથી ઘડવો નથી આત્માને ઘડવો નથી એ તો ઘણી બધી રીતે છે જ્ઞાન સ્વરૂપે. ફક્ત તું એવો છું જ્ઞાન સ્વરૂપે એમ જ્ઞાન કેજો. જ્ઞાન સ્વરૂપે છું એટલું જ્ઞાનથી જોવું બસ આટલું કર્તવ્ય છે. વળી તું જોઈ તો રહ્યો છો પણ બીજા પદાર્થને જોતા અન્ય પદાર્થને જોતા તું સ્વરૂપે જોવે છો. આ વિપરીત છે જ્ઞાનના પરિણામ છે. આનું જ્ઞાન દુઃખની ઉત્પત્તિનું કારણ છે તમામ પ્રકારના. જ્ઞાનને પોતાના પોતાપણું જોવાના ઉદ્દેશથી નું જો ભાષ્યમાન છે પહેલા અને પછી ભાષ્યમાન થયેલું પોતાપણ સાક્ષાત અતિન્દ્રિય પ્રત્યક્ષપણે અનુભવ થશે. એવું જે એટલું જ સત્ય છે એટલું જ આત્માનું તત્વ છે સત્ય છે. આ સાચું બોલવું તે સત્ય છે એ વાત નથી. સત્તાના ગુણને સત્ય કહે છે. જેમ આત્મા ચેતન પદાર્થ છે ચેતક પદાર્થ છે તો એના ગુણને ચૈતન્ય કહે છે. ચેતકના ગુણને ચૈતન્ય કહેવાય છે એમ સત્તાધારી પદાર્થના ગુણને સત્ય કહેવાય છે. તો પોતાની હૈયાતીને વેદનથી ગ્રહણ કરવામાં સત્ય રહેલું છે. આમાં સત્ય છે પોતાની હૈયાતીને સત્તાને વેદનથી ગ્રહણ કરવી કે આ હું એટલું સત્ય છે એટલો જ આત્મા છે એટલો જ પરમાર્થ છે. આથી બાર કાંઈ પરમાર્થ નથી. આ સત્ય એમ નિશ્ચય કરીને એવા નિર્ણયપૂર્વક નિર્ણય પહેલા અનુભવ નહીં આવે છે એમ નિર્ણય કરીને નિરાકુર શાંતિ નો અનુભવ એમાં તમે જોવા છે. અલૌકિક શાંતિ કેવી રીતે કરવો એનો સુગમ ઉપાય બહુ સુંદર રીતે આગળ વિશે.